તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ જ મદોત્મન અને કર્મરત્તિ કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાજ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ કરું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ મૂકું. તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ. નંબર 205. હવે મહત્વની વાત, આવું કેવળ જ્ઞાન જો પામ્યા તો ચાર ઘાતી કર્મો એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય કર્મનો મોટો જથ્થો ગયો. 13માં ગુણ સ્થાને પહોંચી ગયા. 4 ઘનઘાતી કર્મનો વ્યછેદ થયો. વ્યછેદ થવાથી અંદરથી કેવળ જ્ઞાન પ્રગટ થયું. હવે શરીર તો રહ્યું, એ શરીર પોતાની વાસનાને કારણે નહીં પણ 4 અઘાતી કર્મના કારણે રહ્યું છે. અઘાતી કર્મ એટલે તમારા સ્વરૂપમાં કોઈ પણ જાતની બાધા ઉત્પન્ન ન કરી શકે છતાં છે. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદન્ય આ 4 અઘાતી કર્મો છે. એનો સંબંધ દેહ સાથે છે. ઘાતી કર્મો તમારા સ્વરૂપને અસર કરે છે. આ અઘાતી કર્મ હોય ત્યાં સુધી શરીર હોય છે. વિતરાગ કેવળ જ્ઞાની શરીરમાં રહ્યા છે છતાં જીવનથી મુક્ત છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થઈ શકે, પણ કદાચ આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું પણ હોય તો તે પૂર્વે કરોડ વર્ષ જીવે પણ જીવન મુક્ત તરીકે જીવે. ત્યાં રાગ દ્વેષના કસાયોના આંદોલનો પ્રગટ ન થાય. જીવન મુક્ત દશા છે. જીવન તો છે પણ રાગ દ્વેષથી મુક્ત. જીવન તો છે પણ કસાયોથી મુક્ત. જીવન તો છે પણ આસક્તિ સુખ દુઃખથી મુક્ત. જીવન તો છે પણ મોહથી મુક્ત. આવું જીવન જીવે છે. તમારી બાજુમાં બેઠા હોય છતાં ખબર ન પડે કે આ કેવળ જ્ઞાની છે. આપણે વિભાવો સાથે જીવીએ છીએ. કેવળ જ્ઞાની જીવે છે. એમને જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જીવન કે મરણમાં કોઈ અધિકતા નથી એવી જીવન મુક્ત દશા છે. તેના માટે બુદ્ધ ભગવાને બીજો શબ્દ આપ્યો છે, નિર્વાણ દશા. મરને કે બાદ મોક્ષ હોતા હૈ વો બાદ જાને દો, એ તો જીતે જી મોક્ષ કી બાત હૈ. આનો અર્થ એ થયો કે રાગ દ્વેષ ગયા પછી દેહ બાધક નથી. ઘણા લોકો કહે છે તોડો આ શરીરને, શરીર શું નડે છે તમને, રાગ દ્વેષ તોડો ને તો જીવન મુક્ત દશા એ નિર્વાણ.
છેલ્લી વાત, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, જીવનની એક ઓર મજા છે. રાગ દ્વેષ સાથે જીવવું એ દુઃખમય જીવન છે. રાગ દ્વેષ વગર જીવન જીવવામાં પરમાનંદની વર્ષા થાય છે. જીવન છે, દેહ છે, પણ રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી, દ્વંદ્વ નથી, મૂંઝવણ નથી, ચિંતા નથી, કંઈ પણ નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ છૂટી ગયા પછી મોક્ષ મળશે એ ઉધાર, અહીં રોકડની વાત છે. દેહ છે, દેહમાં જીવીએ છીએ, જીવતા છીએ, ધરતી ઉપર છીએ, તમારા વચ્ચે છીએ, છતાં રાગ દ્વેષ વગર જીવીએ છીએ. રાગ દ્વેષ વગર કરોડો વર્ષ જીવી શકાય. અમને એક ભાઈ વાત કરતા હતા કે ઘરમાં કોઈ અકળાય તો શાંત રહેવું. કબીજીએ કહ્યું કે અગળા હોય અગ્નિ તો આપણે થવું પાણી, આગળ અગ્નિ પ્રગટે તો પાણી ઢોળવું. પણ ગુરુજી, અમે તમારી સલાહ માનીએ તો જીવાય નહીં. કેમ? તો કહે, રોફ રાખીએ તો જ જીવાય. એક ભાઈ કહેતા હતા કે હું ઘર જાઉં એટલે મને જોઈને બધા ચૂપચાપ, ન બોલે કે ન ચાલે. મેં કહ્યું કે કઈ કૂતરું આવે ત્યારે પણ આવું થાય છે, ચૂપચાપ થઈ જઈએ, આમાં શું કમાણો તું? રાગ દ્વેષ નહીં અને જીવને કરોડો વર્ષ, કરોડો વર્ષમાં નિમિત્ત નહીં આવતા હોય, કોઈ કહેનાર નહીં મળતું હોય, તેઓની જીવન જીવનની અદ્ભુત રીત છે. દેહ છતાં નિર્વાણ, આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. આપણે ઉપસંહાર સમાપ્તિ તરફ જઈએ, એ જે વિતરાગ દશા, તેનું ફળ કેવળ જ્ઞાન અને તેમાં આત્મ સ્વભાવનો અનુભવ અખંડ રહે. કોનામાં? નિજ સ્વભાવમાં, આત્મામાં ઉપયોગ સ્થિર થાય. ચારે ઘાતી કર્મો વ્યવચ્છેદ પામ્યા છે. હવે ચાર અઘાતી કર્મો હોવાથી દેહ છે, આત્મા દેહમાં છે, દેહ ધારણ કરેલ છે, છતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, જે સિદ્ધ ભગવંતના ગુણો છે તે આમનામાં પ્રગટ થઈ ગયા છે. આ ધરતી ઉપર અને આ જ દેહમાં છે એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમાં તેમના માટે સાકાર પરમાત્મા શબ્દ વાપરી શકાય, અથવા દેહધારી ભગવાન કહી શકાય. કારણ કે અઘાતી કર્મો જ બાકી રહ્યા છે. ભાગવતની પરિભાષામાં નિરાકાર, આ નિરાકાર થયો છે એવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય તેને કહેવાય છે કેવળ જ્ઞાની. 114મી ગાથાનો પ્રારંભ હવે થશે. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરાત્મામાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
બસ 113મી ગાથાની અહીંયા સમાપ્તિ છે. ગાથાની અંદર સાધનાને અંતે જીવને એક અવસ્થા પ્રાપ્ત થાય છે, અદ્ભુત અવસ્થા છે, એ જ સાધ્ય છે. એ કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે ને? નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય છે. દેહ છતાં નિર્વાણ, એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. દેહ તો રહ્યો, તો મહત્વની વાત કરી કે દેહ ભલે રહ્યો પરંતુ એને ઘાતી કર્મ જે છે ચાર, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એનો સંપૂર્ણ નાશ થયો. જે કર્મ રહ્યા તે અઘાતી રહ્યા, એને દેહ સાથે સંબંધ છે. એ કર્મો સ્વરૂપમાં ક્યાંય બાધા કરતા નથી. સ્વરૂપ સંપૂર્ણપણે પ્રકાશે છે, સ્વરૂપમાં બધા ગુણો પ્રકાશે છે, બધી શક્તિ પ્રકાશે છે. અનંત આનંદ જેવો સિદ્ધોને હોય એવો જ આનંદ અહીંયા જીવને વર્તે છે. તો આ જે દશા છે એ જીવન મુક્ત દશા છે. આવી જીવન મુક્ત દશા એટલે દેહ સહિત પરમાત્મા સ્વરૂપની અવસ્થા. ભલે દેહ રહ્યો પછી એ દેહ બાધક નથી. જે માનીએ છીએ કે દેહ છે એટલે જ આ બધું દુઃખ છે, પણ જ્યારે ઘાતી કર્મનો ક્ષય થાય છે, આત્માના સ્વરૂપને, આત્માના ગુણોને, આત્માની શક્તિને રોકનાર કોઈ પરિબળ નથી. પૂર્ણ પ્રકાશિત થાય, પૂર્ણ ખીલી ઉઠે આત્માના ગુણો, આત્માની શક્તિ. તો એ અવસ્થા અદ્ભુત છે. કેવી છે કે આત્માના બધા જ ગુણોનો એને અનુભવ થાય છે. એટલે અહીંયા સરસ મૂક્યું છે કે જીવન મુક્ત દશા છે, દેહ બાધક નથી. અહીંયા દેહ છતાં નિર્વાણ, એ નિર્વાણ શબ્દનો અર્થ બુદ્ધમાં નિર્વાણ કહેવું છે, જૈનમાં જીવન મુક્ત દશા કીધી છે, ભાગવતની અંદર નિરાકાર કહેવો છે. આવી પ્રકારના દર્શન ભેદે શબ્દ ભેદ જુદા જુદા હોય, પરંતુ જે સ્વરૂપની અવસ્થા છે એ તો એક જ છે. કેવું? અબાધારૂપ એવું સ્વરૂપ છે. તો એવી અવસ્થા એને અહીંયા પ્રાપ્ત થાય છે, કેમ કે આત્માનો અનુભવ અખંડ રહે છે. જેમ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ જ્ઞાન વર્તે છે, એ જ્ઞાન અનુભવયુક્ત છે. તો એ શેનું જ્ઞાન છે? નિજ સ્વભાવનું. તો નિજ સ્વભાવનો અનુભવ અખંડ વર્તે છે. તો આત્માનો અનુભવ અખંડ વર્તે એ મોક્ષની સ્થિતિ છે. એ બતાવી છે કે એમાં દેહને કોઈ વિભાવ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ કશાય નથી, કોઈ ક્લેશ નથી, કોઈ સંકલેશ નથી. હવે જીવન છે, પણ જીવનના આવા કોઈ વિભાવો નથી. કેવળ આનંદમય જીવન છે, પ્રસન્નતામય જીવન છે, કે એવું જીવન જીવાય કે જે જીવન જીવવામાં પણ આનંદનો જ અનુભવ થાય, પોતાના સ્વરૂપનો જ અનુભવ થાય. તો આવી એક એને માટે જૈન દર્શને શબ્દો વાપરો છે, દેહધારી પરમાત્મા. એટલે આપણે ત્યાં જ્યારે જ્યારે જ્યાં પ્રતિમાનું વિધાન છે, એ પ્રતિમા કોની હોય? દેહધારી પરમાત્માની, સિદ્ધની ન હોય. કેમ કે સિદ્ધ તો અશરીરી છે અને અરૂપી છે, એટલે પ્રતિમા હંમેશા અરિહંતની હોય. અને અરિહંતને કોઈ પણ પ્રકારના ઘાતી કર્મ નથી, એટલે એને અનંત ચતુષ્ટય પ્રગટ્યું છે. અને જે પોતાના સ્વભાવમાં, પોતાના જ્ઞાનમાં અખંડ રૂપે વહી રહ્યા છે, એવી જે અવસ્થા છે. હવે જીવ છે એ દેહધારી છે, સ્વશરીરી છે, સાધક છે, સાધુ છે, એ તો શરીર સાથે છે. તો એની સામે આ આદર્શ છે કે શરીર તને બાધારૂપ નથી. આ પરમાત્માનું જે સ્વરૂપ મૂક્યું છે પ્રતિમાની અંદર, અને અરિહંતની જે વાત મૂકી છે જૈન દર્શનમાં, એ જગતના જીવોને બતાવવા માટે કે આખી 84 લાખ યોનિની અંદર જો તને મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ અને એ દેહની તે સાધના કરી પૂર્ણ થઈ, તો આત્મ અનુભવ દેહમાં જ પૂર્ણ થઈ શકે છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે. આ એક જબરજસ્ત સૂત્ર. તો દેહ છે એ બાધક નથી, કર્મને કારણે દેહ છે. પણ એમાં જો અઘાતી કર્મો હોય તો એક કર્મ આત્માના સ્વરૂપને બાધક નથી. આત્માને દેહ બંને સાથે રહે છે, છતાં ઘાતી કર્મો છે એ આત્માના સ્વરૂપને, એટલે અનંત દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રસન્નતા, સુખ, આનંદ, વીર્ય, ઉપયોગ, આ બધા ગુણોને આવૃત કરનાર છે. એવા ઘાતી કર્મો સંપૂર્ણપણે નિશેષ થયા છે. તો દેહના કર્મો છે એ બાધક નથી. અઘાતી કર્મો દેહના છે, જે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એને બાધક નથી. આવું જીવન એ જીવન મુક્ત છે, સાકાર પરમાત્માનું જીવન છે, દેહધારી પરમાત્મા છે. આવું સરસ અદ્ભુત વાત, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જીવ જીવન મુક્ત અવસ્થામાં આવે છે. એટલે કે તમામ પ્રકારના દ્વંદ્વાત્મક સ્થિતિ એની સમાપ્ત થાય છે, તમામ પ્રકારની વિકલ્પાત્મક સ્થિતિ એની નાશ થાય છે. એ પછી હવે નિર્વિકલ્પ હોય છે, આ કેવળ જ્ઞાનની સ્થિતિ છે. અદ્ભુત વાત મૂકી છે, બહુ ઓછા લોકોને સમજમાં આવે છે. અરિહંત અને સિદ્ધ બે અવસ્થાની અંદર અહીંયા કોઈ અવસ્થામાં બદલ નથી, આત્માની અપેક્ષાએ બંને સમાન છે, પ્રગટ છે. કેમ કે રૂપી છે, દેહ સાથે છે પરમાત્મા, એટલે એનું સ્વરૂપ રૂપી છે. સિદ્ધનું સ્વરૂપ રૂપી નથી, કેમ કે એકલા સિદ્ધ છે, અશરીરી છે. અને જીવ છે એ સશરીરી છે, એટલે એની સામે આદર્શ બરોબર કેનો આવે? અરિયંતમાં. એટલે વિધાન છે, નિક્ષેપથી તમારે જીનેશ્વરની સ્વરૂપ સામે જોવાનું, એ જીન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. જીન સ્વરૂપ છે એ શરીર હોવા છતાં એનું શરીર એને બાધારૂપ નથી. આત્માના અખંડ અનુભવની અંદર, અખંડ અનુભવ એમાં એનું શરીર એને બાધક નથી. અદ્ભુત વાત, એક દર્શનની દ્રષ્ટિએ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. વાત અહીંયા ગાથા પૂરી થાય છે. મુનિશ્રીએ અડધી વાત પણ બહુ સરસ ટૂંકામાં પણ સમજાવી છે કે આ પ્રસંગ જીવન જીવવાની એક અદ્ભુત રીત છે, અને એ આ પોતાના પ્રગટ ગુણો પોતે જ અનુભવી શકે, એ જ રીતે જીવનમાં જીવી શકે. હવે આપણે આગળ 89ની ગાથામાં પ્રવેશ કરીશું.
વિભાવને દૂર કરવાનો ઉપાય. પ્રવચન ક્રમાંક 89, કથા ક્રમાંક 114, પેજ નંબર 207. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કથા 114. ટીકા. કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતા તરત સમય છે તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતા દૂર થાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ રહસ્યથી ભરેલું, તમામ પ્રકારના પાસાઓને સ્પર્શ કરતું અને અધ્યાત્મના મૌલિક સિદ્ધાંતોને વિગતવાર જણાવતું શાસ્ત્ર છે. જે પુરુષ દ્વારા પ્રગટ થયું તેના દેહનું નામ પરમ કૃપાળુ દેવ. તેઓ લખે છે કે અમે દેહધારી છીએ તે યાદ કરીએ છીએ ત્યારે માંડ માંડ યાદ આવે છે કે અમે દેહધારી છીએ. આથી વધારે ગંભીર વાત હોઈ શકે નહીં. તેમને વિસ્મરણ થયું નથી પણ તેમની આવી અવસ્થા છે. આઇન્સ્ટાઈન એક મિત્ર ત્યાં જમવા ગયેલા, ભોજન થઈ ગયું, 10 વાગ્યા અને વાતોની શરૂઆત થઈ. 11 પછી 12 વાગ્યા અને આઇન્સ્ટાઈન એમ વિચારે છે કે આ લોકો હજુ જોવાની વાત કેમ નથી કરતા, અને જેના ઘેર ગયા છે તે લોકોને થાય કે આઇન્સ્ટાઈન ક્યારે ઘેર જવા માટે ઊભા થશે. છેવટે થાકીને પહેલાં આઇન્સ્ટાઈને કહ્યું કે સાહેબ, આપને આપણા ઘેર જવું નથી. ત્યારે તેણે કહ્યું કે ઓહ, આ મારું ઘર નથી. આઇન્સ્ટાઈનનું આઈક્યુ લેવલ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કોઈ જાતનું વિસ્મરણ પણ નથી, પરંતુ તેની ચેતના ક્યાંક ડૂબેલી છે. વિજ્ઞાનોના પદાર્થોમાં, ચિંતનમાં, મનનમાં, મંથનમાં ક્યાંક ડૂબેલી છે. પરમ કૃપાળુ દેવ એમ જ્યારે કહે છે કે અમે દેહધારી છીએ તે માંડ માંડ યાદ આવે છે, ત્યારે ડૂબેલી ચેતનામાં સ્મરણ કરવું પડે છે. આવા અસાધારણ વ્યક્તિત્વ દ્વારા આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે. 113મી ગાથામાં ખરેખર વાત પૂરી થઈ ગઈ. સમ્યક દર્શનથી માંડીને સર્વજ્ઞ અવસ્થા સુધીના બધા જ પાયાના તત્વો અને બધી આધ્યાત્મની ભૂમિકાનું વર્ણન પૂરું થયું. આ ગાથામાં આત્મસિદ્ધિ સંપૂર્ણ થવી જોઈતી હતી, પરંતુ અહીં ગાથા આગળ ચાલી. આ એટલા માટે કે ચાલી કે સાધકે, મુમુક્ષુએ અને શિષ્યે આ સાંભળ્યું, છતાં તેના મનમાં એક મંથમ છે.
મુમુક્ષુને અનુભવ કરવો છે માટે દ્વિધા છે, સમસ્યા છે, વિમાસણ છે તેને એમ થાય છે કે આ જે વિભાવ છે તે અનાદિ કાળનો છે, તેનો પ્રારંભ નથી અને આ ક્ષણ સુધી છે, આજે પણ છે, કે આવો અનાદિનો વિભાવ કેવી રીતે છૂટે? આપણને બરાબર ખબર છે કે આપણામાં વૃત્તિઓનું કેવું ઘમસાણ મચે છે, કેવું તોફાન મચે છે, કેવું યુદ્ધ અને સંઘર્ષ થાય છે. એક બાજુ એમ થાય કે જગતના બધા પદાર્થો છોડી દઈએ, બીજી બાજુ થાય કે છોડવાથી કંઈ મુશ્કેલી નહીં થાય ને. વૃત્તિઓનું ધમસાણ એ મોટામાં મોટું ધમસાણ છે. કોઈ આપણને ગાળ આપે ત્યારે કહીએ છીએ કે આપવા દો, તેના મોઢેથી બોલે છે ને, આપણને શું વાંધો આવ્યો? પરંતુ બીજી મિનિટે થાય કે આ ન ચલાવી લેવાય, એને આવી ટેવ પડી જાય. વૃત્તિઓનો સામનો કરવો અત્યંત કઠિન છે. તો હે પ્રભુ, આ વૃત્તિઓનું સંપૂર્ણપણે લય થઈ જાય તેમ બનતું હશે? મહર્ષિ પતંજલિએ કહ્યું, યોગ વૃત્તિ નિરોધ. આ યોગની અમે જે વાત કરીએ છીએ તે ચિત્તની વૃત્તિનો નિરોધ કરવાની વાત છે. એમણે સ્વીકાર્યું કે વૃત્તિઓનો નિરોધ થઈ શકે છે. શ્રી હરિભદ્રસુરી મહારાજે 5 પ્રકારના યોગ વર્ણવ્યા છે. આધ્યાત્મયોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, સમતા યોગ અને વૃત્તિ સંક્ષય યોગ. સંપૂર્ણપણે વૃત્તિઓનો ક્ષય થાય તેવી પણ અવસ્થા છે અને તેને માટે એક શબ્દ છે, એ શબ્દ છે નિવૃત્તિ. આપણે નિવૃત્તિ શબ્દ બોલીએ એટલે એવું સમજાય કે 58 વર્ષ થયા તેથી નિવૃત્ત થયા. અહીં આનો અર્થ એવો નથી, પણ નિવૃત્તિનો અર્થ વૃત્તિ રહિત અવસ્થા. વેલ ગમે તેટલી મોટી અને સુંદર હોય અને ગમે તેટલી વિકસી હોય, વેલે આખા ઝાડને ઢાંકી દીધું હોય તો પણ વેલ તે બહારથી આવેલી વસ્તુ છે. તમે મૂળ કાપી નાખો એટલે વેલ ખતમ થઈ જાય, પરંતુ બને છે એવું કે વૃક્ષના ટેકા વગર વેલ ઉછરી શકતી નથી, અને ઉછર્યા પછી જેનો ટેકો લીધો છે તેને ઢાંક્યા વગર પણ રહેતી નથી. કંઈ સમજાયું? વેલ જે ઊભી થઈ તે વૃક્ષના આધારે, અને તેનો ટેકો ન મળે તો વધી શકે નહીં, પણ તે એવી વધે છે કે જેનો ટેકો લીધો છે તેને જ ઢાંકી દે છે. રાજકારણમાં પણ આવું જ થાય છે. જીતીને ભૂલી જાય કે અમે તમારા કારણે, તમારા સપોર્ટથી ચૂંટણી જીત્યા. આત્માના ટેકાથી વૃત્તિની વેલ ઊભી થાય છે અને એ જ વૃત્તિની વેલ આત્માને ઢાંકી દે છે.
તરણાઓ છે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. આટલો મોટો હિમાલય તણખલાથી ઢંકાયો, આટલો મોટો ભગવાન આત્મા, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યવાન અને અનંત આનંદથી ભરપૂર, શું નથી તેનામાં? અદ્ભુત ખજાનો છે. યશો વિજયજી મહારાજે ગાયું કે પ્રભુ તું સબ બાતે પૂરો, આધ્યાત્મિક રીતે સંપૂર્ણપણે બધી તાકાત ખીલી ગઈ છે, એ અર્થમાં સબ બાતે પૂરો એમ કહ્યું છે. જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી, સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજે ચરણો કી દાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસ. હે પ્રભુ તું આવો છે, જો તું તારા સ્વભાવમાં રમે તો સુરનર કિન્નર અને ઇન્દ્રિયોની સંપત્તિ તારા ચરણોની દાસી બને. તને શું કહું, તને શું ઓછપ છે, તારી પાસે શું નથી? અરે આત્મા, તારી પાસે અનંત સંપત્તિ છે, તો પણ ભિખારીની જેમ તો સુખની ભીખ માગે છે, તને શરમ નથી આવતી? ભારે ઠપકો આપ, તમે સુખ કોની પાસે માગો છો? ઉદ્ગલ પાસે ને? બોલો ને. અરે ચૈતન્ય મૂર્તિ આત્મા, તું તો સુખનો સાગર છે, પણ વૃત્તિઓ જીતાતી નથી. અને આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષો સુધી આ વૃત્તિઓ સાથે જેમણે સંગ્રામ કર્યો તેમને પણ આ વૃત્તિઓ ઉછલાવી નાખે છે. 60,000 વર્ષે વિશ્વામિત્રને ધક્કો લાગ્યો અને લપસ્યા.
શિષ્યને મૂંઝવણ થાય છે કે આ વૃત્તિઓ શી રીતે જાય? આ વિભાવ તો અનાદિનો છે. વિભાવ એટલે વિકૃત ભાવ. પરંતુ આ બધું યાદ ન રહે તો બે શબ્દો તો તમને યાદ છે, રાગ અને દ્વેષ. આને કહેવાય છે વિભાવ. આ વિભાવ કેવી રીતે પેદા થાય છે સમજાય છે? આખા જગતને ઝુકાવનાર વિભાવ કેવી રીતે તૈયાર થાય છે. જ્ઞાન છે તે પરને જાણે છે અને પોતાને પણ જાણે છે. જ્ઞાનનું લક્ષણ છે સ્વપર પ્રકાશક. જ્ઞાનની ક્ષમતા છે, હેસિયત છે, શક્તિ અને સામર્થ્ય છે કે પોતાને પણ જાતે પોતાને પણ જાણે અને પરને પણ જાણે. પરને જાણે ત્યાં સુધી તો બરોબર, બરાબર. અહીં સુધી જ્ઞાનનું કાર્ય છે. જરા જાગતા રહીને સાંભળજો. જ્ઞાનની ક્ષમતા એવી છે કે પરને વસ્તુને જાણે છે, વ્યક્તિને જાણે છે. રસ્તામાં ચાલ્યા જાઓ છો અને ગાડી નીકળી તે જ્ઞાને જોયું. કોઈએ ઘરેણા પહેર્યા છે તે જ્ઞાને જાણ્યું. મરચાના ભજીયા તળાઈ રહ્યા છે તે જ્ઞાને જાણ્યું. જાણવું એ તો જ્ઞાનનું કાર્ય છે. કેમ જાણ્યું, કેમ જાણ્યું તેમ એમ તમે ન કહી શકો. જ્ઞાન કાર્યકારી છે અને જાણવું તે તેનું કામ છે. પરંતુ જાણ્યા પછી તે એક ઇંચ આગળ વધે છે. જાણ્યા પછી તે પર પદાર્થો હું છું એમ માની લે છે. ધીરજથી વ્યાત ખ્યાલમાં લેજો. જ્ઞાન જોખમ નથી. જ્ઞાન 38 અક્ષાંશ સુધી આવી ગયું. જ્ઞાને જાણ્યું પછી પોતે આગળ વધી તેમાં તદ્રૂપ તન્મય અને તદાકાર થાય છે. તેની સાથે પોતે પોતાનું તાદાત્મ્ય સિદ્ધ કરે છે અને તેમ માનવાના પરિણામે અંદર જે દ્વંદ થાય છે તેને કહેવાય છે વિભાવ. વિભાવ થવાનું મૂળ જાણી લો કે વિભાવ કેમ ઉત્પન્ન થાય છે. જૈન દર્શન એમ કહે છે કે કોઈ શબ્દ એમને એમ ન બોલો. પ્રત્યેક શબ્દ પાછળ એક ગંભીર ઘટના છે. શબ્દ છીલટું છે પણ અંદર રહસ્ય રહેલું છે. આપણે માનીએ છીએ કે આ બધું મારું છે, પણ જે દિવસે જન્મ્યા હતા તે દિવસે સફારી સૂટ કે સાડી પહેરીને જન્મ્યા હતા, અને જે દિવસે આપણે જઈશું, છેલ્લો વરઘોડો નીકળશે ત્યારે શું લઈ જવાના.
પૂજ્ય ઉદયરત્ન મહારાજે કહ્યું છે કે સાવ સોનાના સાંકડા પહેરણ, નવા વાઘા ધોળુડે વસ્ત્ર, એના કર્મનું તે તો શોધવા લાગ્યા. પહેલા સાવ સોનાના સાંકડા પહેરતા હતા, ચાલે ત્યારે પણ ખણખણ અવાજ આવે, એમાં તન્મય થાય. એક ભાઈ કહે કે મેં મારી તૈયારી કરી લીધી છે, ધોળું વસ્ત્ર કબાટમાં મૂકી દીધું. દીકરો કહે કે તમે તૈયારી ન કરી હોત તો અમે તૈયારી કરત. પોતે પર પદાર્થમાં તન્મય થાય છે, તદાકાર થાય છે. શરીર, કપડાં, ધન, સંબંધો અને પદાર્થોને મારું માને છે, તાદાત્મ્ય કરે છે. તેના પ્રત્યે આસક્તિ અને મમત્વ થાય છે. તેમાંથી જે દ્વંદ્વ ઊભા થાય છે તેને કહેવાય છે રાગ અને દ્વેષ. જ્યારે વિભાવ ઉત્પન્ન થાય, રાગ દ્વેષ ઉત્પન્ન થાય, ત્યારે એ રાગ દ્વેષને દૂર કરો. આ લેબોરેટરીની એનાલિસિસ છે. હવે ખબર પડી કે વિભાવ કેમ ઉત્પન્ન થાય છે. તમે જ્યારે સ્વાધ્યાય અને પ્રવચનમાં જાઓ ત્યારે સ્વાધ્યાયકાર કહેશે કે રાગ દ્વેષને જીતો. તમને પણ થાય કે ચાલો પ્રયત્ન કરીએ. પ્રયત્ન કરો તો ખબર પડે કે આ તો નમતું જોખે તેવા નથી, જીતાતા નથી. શિષ્યને એમ થાય છે કે ગુરુદેવ, અનાદિનો વિભાવ કેમ કરી દૂર થાય. પહેલાં સમ્યક દર્શનથી માંડી વિતરાગતા સુધી વાત પૂરી થઈ. હવે ફરી શિષ્ય પૂછે છે આ વૃત્તિઓ જીતાતી નથી તો કેમ કરી જીતવી. તેનો ઉપાય ગુરુદેવ કહે છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમાં વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આ ગાથામાં કેટલા કોયડાઓ ઉકેલાયા છે. અનાદિનો વિભાવ દૂર કેમ થાય. અધ્યાત્મ શાસ્ત્રોએ જગતમાં જગતના બનાવોનું વર્ણન કરીને અધ્યાત્મનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેવો એક સિદ્ધાંત સ્વપ્ન દશાનો છે. તે દશામાં ઘણા કામ થાય છે. સ્વપ્ન અવસ્થાનો ઉપયોગ ગુરુદેવ આ વાત માટે કર્યો છે. ચાર અવસ્થાઓ છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને તેના પેટામાં નિંદ્રા અવસ્થા. નિંદ્રા આવે ત્યારે સપના આવે ને, સપનું ઊંઘ્યા પછી જ આવે. ત્રીજી અવસ્થા એટલે ગાઢ નિંદ્રા, ઉંચકીને ફેરવો તો પણ ખબર ન પડે. સવારે ઉઠે ત્યારે ખબર પડે કે અહીં ક્યાંથી આવ્યો. આ ત્રણ આપણા અનુભવની અવસ્થા છે. પરંતુ ચોથી ઉજાગર અવસ્થા તે અધ્યાત્મની અવસ્થા, જેને તુર્યા અવસ્થા અથવા ચતુર્થ અવસ્થા કહે છે. સ્વપ્ન અવસ્થાનો ઉપયોગ અધ્યાત્મશાસ્ત્ર કર્યો. જેટલો કાળ સ્વપ્ન આવે છે એટલો કાળ સ્વપ્ન 100% સત્ય છે. સમજવા કોશિશ કરજો કે જેટલો ટાઈમ તમે સ્વપ્નમાં રહો છો એટલો કાળ 100% સત્ય છે. ભાસ નથી, ખોટું નથી, નહીં. સ્વપ્નમાં જે કંઈ દેખાય છે એ યથાર્થ સત્ય છે, સત્ય લાગે છે.
એ વાતને સમજીએ. રાજકુમાર બીમાર હતો, એકનો એક દીકરો હતો. રાજા રાણી પાસે બેઠા છે. ગંભીર સમસ્યા છે, મૂંઝવણનો પાર નથી. ત્યાં રાત પડી. પતિ પત્નીની વચ્ચે નક્કી થયું કે થોડું તમે જાગો અને થોડું હું જાગું, પણ બંને જાગે છે. એમાં રાજાને બેઠા બેઠા ઊંઘ આવે છે. ભાગ્યશાળી હોય એને જ આવી હાલતમાં ઊંઘ આવે. સૌથી મોટો ભાગ્યશાળી એ છે કે તેને ચાલુ પ્રવચનમાં પણ ઊંઘ આવે. એના ભાગ્યની તો ક્યાં વાત કરવી. ઊંઘ માટે લોકોને ગોળી ખાવી પડે અને આ તો બેઠા બેઠા ચોખા ખાય. છોકરો બીમાર છે, તેનું દર્દ વધતું જાય છે. રાણી રાજાનો હાથ પકડીને કહે છે કે જાગો, આ છોકરાને શું થઈ રહ્યું છે. રાજા કહે છે કે હું જાગું છું અને પાછો સૂઈ ગયો. ઊંઘમાં રાજાને સ્વપ્ન આવ્યું. 35 વર્ષની ઉંમર થઈ, હું પરણ્યો, લગ્ન થયા, 8 માર્ચથી સંસારની શરૂઆત થઈ. 12 દીકરીઓ થયા, 12 દીકરાઓ થયા, 12 પરણ આવ્યા, 12 વહુ આવી. મજાનો મહેલ, સોનાના હિંડોળા અને પોતે હિંડોળા ઉપર બેઠો છે. 12 વહુઓ પૂછે છે, સસરાજી તમારા માટે શું બનાવ્યું, શીરો બનાવીએ કે બીજું કાંઈ. આમ વાતો થઈ રહી છે, આનંદનો પાર નથી. એમાં અલગ છોકરો, અસલ છોકરો ગુજરી ગયો. રાણીએ બૂમ પાડી અને પોંક મૂકી, ઉઠો ઉઠો, તમે જોતા નથી, આ ગુજરી ગયું. પેલા રાજાએ સ્વપ્નના નશામાં ભાન થતું નથી. પછી જાગીને કહે છે કે રાણીજી કોના માટે રડું, આવા માટે રડું કે ઓલા માટે, ઓલા બહાર ગયા તેના માટે. સ્વપ્નમાં 12 છોકરા અને 12 પુત્રવધુઓ જોયા હતા. સ્વપ્નમાં જોયા ત્યારે સત્ય જેવા લાગ્યા છે અને જાગૃતમાં સાથે બધું વિલીન.
વેદાંત એમ કહે છે કે જગત મિથ્યા છે, સ્વપ્નવત છે. સંસાર એ સપના જેવો મિથ્યા છે. આ વાત તમને નહીં ગમે, કડવી લાગશે. કારણ કે કેટલા બધા રસથી રંગથી ઘરમાં ટાઇલ્સ નાખીએ છીએ, કારીગરને ખખડાવી નાખીએ છીએ કે તું મફત કામ કરે છે, આ ટાઇલ્સ ઊંચી છે એ કાઢી ના. પેન્ટર રંગકામ કરતો હોય ત્યારે પણ ભલામણ કરીએ છીએ કે પાકો રંગ કરજે, ઉખડવો ન જોઈએ. એક સાધુ વહોરવા જતા હતા, રસ્તામાં નાગદત્ત શેઠનું મકાન ચણાતું હતું અને શેઠ ભલામણ કરતા હતા, લાલ રંગ કરજો, વાદળી રંગ કરજો. એ સાંભળીને સાધુને જરા હસવું આવ્યું. હસવું ન જોઈએ પણ હસ્યા. શેઠની નજર ગઈ અને શેઠે કહ્યું કે મહારાજ, હું મારા મહેલ માટે ભલામણ કરું છું, એમાં તમારું શું જાય છે. મુનિએ કહ્યું કે મારું કંઈ જતું નથી, પણ તારી આ મહેનત ફોકટ છે, આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે. શેઠને શું થયું હશે. સ્વપ્નમાં જ્યારે જે જુઓ છો તે સત્ય જ છે એવું તમને લાગે છે. ખરેખર 12 દીકરા 12 વહુઓ કેટલો ગાળો ગયો હશે. 50-60 વર્ષ તો થયા જ હશે ને, અને સપનું 2 કે 5 મિનિટનું. પણ જેવી આંખ ખુલી કે વહુઓ દીકરાઓ મહેલ બધું ગયું. અહીં એમ કહેવું છે કે સપનું ગમે તેવું હોય તો પણ જાગે ત્યારે સ્વપ્ન શાંત, આ સમજો બહુ મહત્વની વાત છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય જેવા જાગ્રત થાવ કે સ્વપ્નનું સમય જાય. કઈ મહેનત કરવી પડે, કઈ મહેનત કરવી પડે સ્વપ્નને સમાવવા, કઈ મથામણ કે ધ્યાન કરવું પડે, કઈ સાધુપણું લેવું પડે, જંગલમાં કે ગુફામાં જવું પડે. જાગો એટલે સ્વપ્ન ગાયક, માત્ર જાગવાની જરૂર છે. અનાદિકાળનો વિભાવ જેવો જાગૃત થશો કે જશે વાર નહીં લાગે. શું વાત કરી, આટલી સરળ વાત કરી, બધી મથામણમાંથી છૂટા કર્યા. માત્ર જાગવાની જરૂર છે. નાની પુરુષો કહે છે,
ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં કું સોવત હૈ જો સોવત હૈ જો જાગત હૈ સો પાવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ જબ ચિડિયા ચુગ ગઈ ખેત ફિર પસ્તાએ ક્યા હોવત હૈ. નાની પુરુષોનું કામ શું, એઓ ધર્મની દુકાન માનતા નથી આવ્યા, ગાદીપતિ બનવા નથી આવ્યા. અમારા પ્રવચનમાં કેટલા માણસો આવે છે તેની અવસ્થા, તેની આસ્થા ચેનલ ઉપર જાહેરાત કરવા નથી આવ્યા. નાની પુરુષો તો માત્ર તમને જગાડવા આવ્યા છે. તસ્મા જાગર જાગર, અરે જાગો રે જાગો. આ જાગવું એ મોટા મોટી ઘટના છે. જે ક્ષણથી તમે જાગો તે ક્ષણથી સંસાર વિલય થવા માંડે. 14 રાજલોકમાં ફેલાયેલો સંસાર સ્વપ્ન જેવો છે. જેવા તમે જાગો એવું સ્વપ્ન મટી જાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. આ શબ્દો વારે વારે ઘૂંટવા જેવા છે. આ સ્વપ્નનું દ્રષ્ટાંત લઈને હવે સિદ્ધાંતની વાત કરે છે. સ્વપ્નની જેમ વિભાવ અનાદિનો ભલે રહ્યો, પણ તમે જાગૃત થાવ તો તે દૂર થઈ શકે છે. શું થાય છે ત્યારે જ્ઞાન થતા દૂર થાય, એવું જ્ઞાન થાય એવો વિભાવ દૂર થાય. જો જ્ઞાન હોય તો વિભાવ નહીં હોય, અને જો વિભાવ હશે તો જ્ઞાન નહીં હોય. બંને સાથે ન હોઈ શકે. જ્ઞાન થતા દૂર થાય, જ્ઞાન થાય કે વિભાવ દૂર થાય, કમસે કમ એટલી વાત તો નક્કી કરો કે વિભાવ મારો સ્વભાવ નથી. આ પ્રમાણે ભાન થયું તેને કહેવાય છે હોશ. ભાન થવું તેને કહેવાય છે જાગરણ. ભાન થવું તેને કહેવાય છે અપ્રમત અવસ્થા. સ્વરૂપમાં સાવધાની અને આવું ભાન ન રહેવું તેને કહેવાય છે પ્રમત અવસ્થા, પ્રમાદ અવસ્થા. નાની પુરુષ કહે છે જાગો જાગો જાગો, સંબુજ્ય સંબુજ્ય, એટલે બોધ પામો બોધ પામો. ભગવાન મહાવીર ચંડકોશી પાસે જઈને બીજું કંઈ ન બોલ્યા નથી, પણ કહ્યું છે પૂજ્ય પૂજ્ય ચંડકોશિયા, બોધ પામ, તું ક્યાં આવ્યો છે અને શું કરે છે? આ જ્ઞાનીનું કામ જગાડવાનું છે અને આપણું કામ ઊંઘવાનું છે. પ્રવચન પૂરું થાય એટલે તમે કહેશો કે બહુ સરસ પ્રવચન થયું, બહુ મજા આવી. અલ્યા સિનેમા જોવા બેઠો હતો, તારે તો એમ કહેવું જોઈએ કે પ્રભુ આ સાંભળીને મારો વિભાવ દૂર થયો. ફરીથી જેમ જાગ્યા પછી સ્વપ્ન રહેતું નથી, તેમ જ્ઞાન થયા પછી વિભાવ રહેતો નથી. સ્વપ્નનું હતું ત્યારે સત્ય, તેમ તમારો સંસાર સત્ય છે. તેમાં ના નહીં, દીકરો છે, વહુ છે, મકાન છે, બધું બરાબર છે, પણ તે સ્વપ્ન જેવા છે તેમાં ના નહીં.
રાગ દ્વેષ કસાયો વિકારો અનાદિના છે, પણ દૂર થાય સેનાથી? જ્ઞાનથી. જ્ઞાન બધાને દૂર કરે છે. જ્ઞાન રાગને કહે છે જા, દ્વેષને કહે છે જા,
ક્રોધને કહે છે જા, જ્ઞાન કોઈને આવવા ન દે, અને જો આવતું હોય તો સમજજો કે વાતો છે, પાંડિત્ય છે, વિદ્વતા છે. હું સારું બોલું, ઓરેટરી કરું, વ્યાખ્યાન આપું, તમે ડોલવા લાગો, હું નાચવા લાગું, વધ્યું શું એમાં? પણ જ્ઞાન જેવું થાય કે અંદરમાં વિભાવ આવવા ન દે. ઓલો બેઠો હોય ને ચોકીદાર, સિક્યુરિટી ગાર્ડ કોણ છો? નહીં જવાય, અંદર જવા ઓળખાણ લાવો. ઓળખાણ વગર અંદર નહીં જઈ શકાય. રાગ હોય તો ના ન પાડે કે આત્માના સ્વભાવમાં તારું સ્થાન નથી, માટે જા. આપણે તો બોલ્યા કરીએ કે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, પરંતુ રાગ પૂરેપૂરો આપણામાં ઘૂસી જાય, આપણને ઉપાડી જાય. ચોરી ચોરી કરવા ઘર ચોર ચોરી કરવા ઘરમાં આવે છે, ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું કે ઘરમાં ચોર આવ્યા લાગે છે. શેઠ કહે કે હું કે જાણું છું, ઉઠો. ચોરે તો કબાટ ખોલ્યો, તો કહે જાણું છું. તિજોરી તોડી અને ઘરેણા કાઢ્યા, તો કહે હું જાણું છું. હવે જતા લાગે છે, તો કહે જાણું છું. શેઠાણી કહે દૂર પડી તમારા જાણવામાં કે ચોર આવ્યા અને ચોરી કરીને ગયા. પણ ખરા, ક્રોધ કરવા જેવો નથી, સંસાર અસાર છે. ભોગો ભોગવવા જેવા નથી, રાત્રિ ભોજન કરવા જેવું નથી. બધું જાણું છું, છતાં કરતો જાય. અરે તારે જાણવામાં દૂર પડી ભાઈ, જ્ઞાન સમર્થ છે. જ્ઞાન તલવારની ધાર જેવું છે, જ્ઞાનમાં તાકાત છે. જ્ઞાન વિભાવને ટકવા ન દે. સમય સારજીમાં કુંદકુંદાચાર્યએ કહ્યું કે જ્ઞાન નિષ્ક્રિય નથી, તે સક્રિય છે. જેવું જ્ઞાન થાય કે પહેલું કામ પ્રચંડ વૈરાગ્ય થાય. આ તો કહી શકે કે અમને જ્ઞાન થયું છે અને અમે આસક્તિ વગર ભોગવીએ છીએ, સાંભળ્યું? પણ ભોગમાં જાય છે શું કરવા? આવું જ્ઞાન ન ચાલે. જેવું જ્ઞાન થયું થાય કે અંદર ઘટના ઘટે, પરિવર્તન આવે, ફેરફાર થાય. જેવું આ બાજુ જ્ઞાન થયું થાય કે આ બાજુ વિભાવ દૂર થાય. વચમાં ગેપ નથી આપ્યો કે જ્ઞાન થયા પછી 6 મહિને કે વર્ષે વિભાવ જાય. જ્ઞાનનો અર્થ શું છે એ જાણો છો? જ્ઞાન થાય એટલે તુરંત જ જીવન બદલાઈ જાય, પરિવર્તન આવે, ક્રાંતિ થાય, અંદરમાં વૃત્તિઓ ઉઠે નહીં. માટે હે શિષ્ય, વિભાવ અનાદિનો છે એમ ચિંતા ન કર, જાગ જાગ જાગ. જેવો જાગીશ કે સંસાર મિથ્યા લાગશે. સંસાર મિથ્યા છે એમ જ્ઞાનીઓ અનુભવ્યો તો કઈ કઈને થાક્યા. શંકરાચાર્યજી જગતમાં ફરી ફરીને મોટી ઉદ્ઘોષણા કરી છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. સિદ્ધાનંદજીએ ગાયું કે આ જગત છે તે સ્વપ્નની માયા છે. જાગૃત થતા સ્વપ્ન જેમ વિલય પામે તેમ અનાદિકાળનો વિભાવ જ્ઞાન થતા દૂર થાય છે.
જ્ઞાન એક માત્ર સાધન છે. જ્ઞાન શબ્દ બરાબર સમજી લેવો જેવો છે. જ્ઞાન શબ્દનો અર્થ બહુ પ્રચલિત નથી. આપણે જ્ઞાન એટલે જાણવું, બોલવું એમ સમજીએ છીએ, પરંતુ વિશેષ સ્પષ્ટીકરણ આગળની ગાથામાં આવશે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, એવું પણ થાય છે ને, પરંતુ જાગીને જોજો. જ્ઞાન કામ કર્યા વગર રહેશે નહીં. આ ચંદ્રહાસ ખડક છે, તલવાર કાપ્યા વગર રહે નહીં. જ્ઞાન થતાની સાથે જ વિભાવ ગયા વગર રહે નહીં. પૂજ્ય આનંદ ઘનજી મહારાજે મસ્તીમાં વાત કરી, તેમની મસ્તી સમજવા જેવી છે. તેમણે કહ્યું કે અમારે ત્યાં આધ્યાત્મિક ગૃહિણીઓએ વૈરાગ્ય નામના બેટાને જન્મ આપ્યો છે અને આ પુત્ર જેવો જન્મ્યો કે તેણે મોટું પરાક્રમ કર્યું. શું કર્યું? હનુમાનજી જેવા જન્મ્યા કે તેઓ સૂર્યને પકડવા દોડ્યા હતા, પરંતુ આ વૈરાગ્ય બેટો મોહરૂપી કુટુંબને ખાઈ ગયો. કુમતી દાદીમા અને મત્સર દાદાજી વૈરાગ્યનું મુખ જોઈને મૃત્યુ પામ્યા. બધા જ કામ, ક્રોધ, મોહ, લોભ એ કુટુંબીજનો પણ વૈરાગ્ય જન્મ્યો અને ગયા. આવો અવધુ વૈરાગ્ય બેટા જાયા વાને ખોજ કુટુંબ સબ ખાયા. જ્ઞાન થતાની સાથે જ વિભાવ જાય છે, હવે તો સમજાઈ જાય છે ને. આ કડી બહુ મહત્વની છે. હવે તમે કોઈ પૂછશો નહીં કે અમારે શું કરવું.
તમે પૂછવાના તો ખરા કે અમારે શું કરવું. જેને કંઈ પણ ખરીદી કરવી ન હોય તે 10 દુકાને જઈ માલ જોયા કરે. પછી કોઈ કહે કે શું ખરીદ્યું, તો કહેશે ખાલી માલ જોઈ રાખ્યો, જ્યારે લેવું હોય ત્યારે કામ લાગે. તમે અમારી સાથે પણ આવું કરશો? જ્ઞાનનું સામર્થ્ય અનેરું છે. આ ગાથા ઘૂંટો, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય સ્વપ્નની જેમ વિભાવ સમી જાય છે, ટકી શકે નહીં. એટલા માટે ગૌતમ સ્વામીએ કહ્યું કે કેશી કુમાર, અમારી આજુબાજુ ભવ તૃષ્ણા રાગ દ્વેષની વેલડીઓ વીંટળાયેલી હતી, અમે પણ વીંટળાયેલા હતા, પણ અમારા જ્ઞાની ગુરુએ જ્ઞાનરૂપી ધારદાર તલવાર આપી. આ તલવારથી બધી વેલડીઓ મૂળ સહિત કાપી અને મુક્ત બનીને વિહાર કરીએ છીએ. જ્ઞાન સૌને મુક્ત કરે છે, જ્ઞાન સ્વતંત્રતા આપે છે, રાગ દ્વેષની વૃત્તિઓ છૂટી જશે. ગુરુદેવ શિષ્યને કહે છે, આ વિભાવ અનાદિનો છે ને, ભલે રહ્યો, તું તેના ગાણા ન ગા, જ્ઞાનની ઉપાસના કર, જ્ઞાન થતાં તે દૂર થશે. ઘરમાં ઘણા ઉંદર હોય પણ બિલાડીને જોતા જ બધા ભાગી જાય, તેને કહેવું પડે કે ઊભા રહો, જંગલમાં મોર આવ્યો નથી કે બોરિંગ નાગ ભાગ્યો નથી, તેમ જ્ઞાન આવ્યું નથી કે વિભાવ ગયો નથી. આવી તાકાત જ્ઞાનમાં છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતાં દૂર થાય.
ગાથા 114. એક જ સૂત્ર મૂકે છે. શિષ્યની પણ શંકા છે કે કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. સાહેબ, તમે ગમે તેવો વાત કરો, ગમે તેવી ઉપાય અસરકારક હોય, પણ એ ઉપાય અસરકારક હોય પણ આ અમારું દર્દ કેવું છે, કેટલા વર્ષ જૂનું છે, વગેરે વગેરે. કૃપાળુ દેવે 511 પત્રમાં પણ આપ્યું છે કે ભાઈ કર્મો કેટલા જૂના છે અને ઉપાય ગમે તેવો હોય. સૌભાગભાઈ લખે છે પરમ કૃપાળુ દેવને કે તમે ગમે તેવો ઉપાય લખો, પણ હવે અમારું આયુષ્ય કેટલું, હવે તો અમે જીવનને કાંઠે આવ્યા છે, તો આ 5-10 વર્ષની અંદર હવે તમારી વાતો સાંભળીને કદાચ અમે સમજાતોય શું. ત્યારે કૃપાળુ દેવ કહે છે, અજ્ઞાન ટળ્યું એટલે તમે જીત્યા. અજ્ઞાનનો અંશ છે ત્યાં સુધી તમે ગમે એટલો પુરુષાર્થ કરો, અનંત કાળ સુધી આ ક્રિયા ચાલુ રહે, વિભાવની ક્રિયાઓ ચાલુ રહે. સરસ વાત કરી છે. જીવનની અવસ્થા સિદ્ધાંત આપ્યો છે, જો સમજાય તો સમજવા પ્રયત્ન કરવો કે ચાર અવસ્થા જીવનમાં છે. એક જાગૃત, બીજી સ્વપ્ન, ત્રીજી ગાઢ નિંદ્રા અને ચોથી ઉજાગર. ઉજાગર, જાગ્રત અને સ્વપ્ન અવસ્થા બંને સમાન છે. જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા, આપણી અત્યારે જાગૃત અવસ્થા છે એ સ્વપ્ન જેવી જ છે. જેમ સ્વપ્નની બધી જ ઘટના ખોટી છે, સ્વપ્નનો બધો જ સંસાર ખોટો છે, સપનાનો બધો વૈભવ ખોટો છે, એમ આ જાગૃત અવસ્થામાં પણ જે કંઈ આપણે જોઈએ છીએ, પુત્ર પરિવાર સંસાર આખો આપણો આરંભ સવારંભ બધું જ ખોટું છે. આ બહુ આ વાત અષ્ટાવક્ર ગીતાની અંદર જનક રાજા અને એ ગુરુ અષ્ટાવક્ર વચ્ચેના સંવાદમાં આવે છે કે કેવું એને સ્વપ્નમાં જોયું. પોતે ભિખારી હતો અને જાગે ત્યારે પોતે રાજા ધીરાજ છે. આમાં સાચું શું? ત્યારે અષ્ટાવક્ર કહે છે કે તું રાજા છું એવું તને અત્યારે લાગે છે કે આ તો સાવ સાચું છે, તો કે જો ઓલું સાચું તો આ સાચું, અને ઓલું જો ખોટું હોય તો હે રાજન તું રાજા ધીરાજ છો મગધરાજ એ પણ ખોટું. અદ્ભુત જ્ઞાન થાય છે જનક રાજાને, વિદેહીપણું આવે છે. અહીંયા પણ સરસ મજાની કથા આપી છે કે રાણીને રાજા બે જાગે છે દીકરા માટે. રાજાને સપનું આવી ગયું અને 12 દીકરા થઈ ગયા. અને જેવું આંખ ઉગાડ્યું એટલે રાણીએ એને દદડાયો કે જાગો આ મરી ગયો. તો કે આને રહું કે બહાર ગયા ત્યાં મને જગાડ્યું એમાં મારા બાર, મેં તો બાર ગુમાવ્યા. તો હવે એકને રહું કે બારને રહું? દ્રષ્ટાંત બેસે ઘણીવાર આપણે હસવાનો વિષય થાય, પણ ક્યારેય વિચાર કર્યો છે કે આ મારું હું જાઉં જે જીવું છું ને અત્યારે એ સપનું છે? મારું ઘર, મારો પરિગ્રહ, મારો કુટુંબ પરિવાર, આ બધું લોકોની સાથેના સંબંધો, આ બધું સપનું છે. પેલું સપનું આંખ ઉઘડી ખતમ થયું અને આ આંખ બંધ થાય એટલા જાગૃતનું સપનું ખતમ થયું. કબીરજીએ કહ્યું કે આંખ આપ ડૂબે આપ મુવે, ડૂબ ગઈ દુનિયા. તારી આંખ વિચારણી એટલે વિચાર કર તારો કેટલું બધું જબરજસ્ત સામ્રાજ્ય હતું, શું થયું? જગત એમનેમ છે, પદાર્થો એમનેમ છે, પરિસ્થિતિ એમનેમ છે, તું વયો ગયો. કવિ સરસ કહે છે કે મારી યાદ ભૂલાઈ ગઈ. કેવી ભૂલાઈ ગઈ? તો કે પાણીમાં આંગળી હતી એ ખેંચી લીધી અને જગ્યા પુરાઈ ગઈ. પાણીમાં આંગળીમાં નાખી તો આપણી જગ્યા આંગળીની થઈ ગઈ, પણ આંગળી લઈ લીધી તો એ જગ્યા પુરાઈ ગઈ. કેવી પુરાઈ ગઈ? તો કે જેની આંગળી હતી જ નહીં. અરે કાઢો રે કાઢો, જાણે જન્મ્યો જ નહોતો. ઉદયરત્નજી મહારાજ કહે છે કે જગત આખું આ વ્યવહાર બરોબર સમજે છે કે ભાઈ ગયા તો પેલો પ્રશ્ન પૂછશે ક્યારે કાઢી જવાના છે, કાં તો કે હવે રાખવાની ચીજ નથી. અને જરાક પેલો કદાચ કે કાલ સુધી તો કે ભાઈ રાખો, મારા સોકામ માથાકૂટ કરો છો, હવે આવીને શું જોવાના છે? કોઈની કદાચ રાહ જુઓ તો શું જોશે? એક મરેલું બોડી જોશે. તો એ મરેલું બોડી તારા બાપનું છે કે રસ્તામાં પડેલા કોઈ પશુનું છે? શું ફેર છે? ચેતના તો છે એની અંદર. બોડી જેવું ડેડ બોડી થાય છે ત્યારે શું પ્રક્રિયા થાય છે? એની અંદર અસંખ્યાત પ્રમાણની અંદર જીવો ઉત્પન્ન થાય, બેક્ટેરિયા ઉત્પન્ન થાય. એક એક સમયે સમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય. કેમ કે હવે બોડી છે, ઉકેડો છે, અંદર આત્મા નથી. ચેતન હતો ત્યાં સુધી શરીર સડતું નથી, અને જેવો ચેતનનો વિયોગ થયો એટલે એનું સડવાનું શરૂ થાય છે. અને આ રોગનું ઘર જ્યારે સડવાનું શરૂ થાય, આ અશુચિનું ઘર જ્યારે સડવાનું શરૂ થાય, તો અંદર કેટલી પ્રકારના જીવજંતુઓ ઉત્પન્ન થતા હશે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયા. અને પછી એને નાખવાના ક્યાં? શરીરને તો ભઠ્ઠીમાં, એની સાથે આ અસંખ્યાત જીવોને પણ ભઠ્ઠીમાં. શરીર જેનું હતું એ તો મરી ગયો, પણ આ તો બધા જીવતા છે. માટે બોડી રાખવો, આપણા તો આપણી તો પરંપરા હતી કે તરત જ કલાક દોઢ કલાકની અંદર તો એ ફેસલ કરી દેવાનું. હવે આ બધી વાયડાઈ સૂજી છે, એ ઓલો અમેરિકાથી નીકળી ગયો છે, આવશે શું કરશે? આવશે જીવ દેવાનો છે, શું કામ છે? એટલે આ મોહ કેટલો ગાંડો છે. સાધનો છે ને, પૈસા છે, અરે પણ શું થશે? કઈ ન થાય. સમાધાન લઈ લ્યો, વસ્તુના સ્વભાવને સમજો. જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા બંને એક જ છે. ગાઢ નિંદ્રામાં તો તને કઈ ખબર પડતી નથી, સ્થાન બદલાઈ જાય તો પણ ન ખબર પડે, અને ઉજાગર અવસ્થામાં સમયે સમયે જાગતો છે. જ્ઞાની સમયે સમયે જાગે છે, અને જે જાગે છે એની પાસે વિભાવો હોઈ શકે નહીં. એટલો સરસ મંત્ર આપ્યો છે કે અનંત કાળના કર્મો કેમ જાય? તો કે જાગવાથી જાય, સપનું જાગવાથી જાય. એમ પરમાર્થની ભાષામાં જ્ઞાન થવું એને જાગવું કહે છે. જ્ઞાન થવું એને જાગવું કે છે. જ્ઞાન ન થયું અને ઉપદેશ સાંભળો તો જાગ્યો નથી, જીવનમાં જાગ્યો નથી. સાંભળ્યું ઘણું, અરે ઘણાને ઉપદેશ આપ્યો પણ ખરો, પણ એ જીવ જાગ્યો નથી. જો જાગ્યો હોય તો વિભાવથી છૂટો પડી જાય અને સ્વભાવમાં ચાલ્યો જાય. તો આ આખી વાત એમ કરે છે કે સંસાર એ મિથ્યા છે એવું એને જાણપણું, આ એનું જાણપણું છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ ની જે વાત, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાન છે એ પ્રકાશ છે. જ્ઞાન મળ્યું અને જો અંદરનો અંધકાર ન ગયો તો રોકાઈ જવું કે હજી કંઈક ભૂલ થાય છે. આપણે જ્ઞાન મેળવીએ છીએ એને કંઈક ભૂલ થાય છે. સંસારની અંદર આપણને હજુ રસ અને રુચિ આપણા મંદ પડતા નથી. સંસારના જીવનમાં આપણા કષાયો અને વિષયો એ પાતળા પડતા નથી. આપણા મનમાં ચાલતા ક્લેશ અને સંકલેશ શાંત થતા નથી, ઉપશમ થતો નથી. તો ભાઈ તારા જાણવામાં કંઈક મૂળમાં વાંધો છે, કેમ કે જે જાણવું અંદરને આત્મતત્વને જાગૃત ન કરે તો એ જાણવું તો સપાટી ઉપરનું છે. તો તારા હાથ પગ અને હાડકા જાણશે એનાથી શું થવાનું છે? એ તો સપાટી ઉપરની જાણકારી છે. તું એમ કે મારો આત્મા જાગ્યો, અંદરનો આત્મા જાગે અને એ જ્યારે જાગે છે ત્યારે એનું એક જ પરિણામ, વિભાવરૂપી અંધકાર દૂર થાય છે, કર્મરૂપી અંધકાર દૂર થાય છે. ઓલા ઉપાયમાં કીધું ને, આ ઉપાયમાં એટલે આને બતાવ્યું કે પ્રશ્નોનો જવાબ છે કે કોટી વર્ષોનું સ્વપ્ન તારા અમારા અનંતના કર્મો કેવી રીતે જાય? તો કે અનંત કાળના હોય તો પણ જાય, આ સ્વપ્નવત જાય. એટલે સરસ રીતે જ્ઞાનીઓ એક એક વાતને સમાધાન આપે છે. વાત ચર્ચાની, તર્કની, વિતર્કની, વિતંડાવાદની નથી, સમાધાનની છે. જીવને સમાધાન પ્રાપ્ત થવું જોઈએ. કોઈને નિરુત્તર કરી દેવા એ સરળ છે, એક સામો કઈ કહી ન શકે એ સરળ છે, સમાધાન મળવું જોઈએ. પ્રશ્ન એ છે કે અનાદિકાળના અનંતના કર્મો આ કેવી રીતે જાય? અમે ગમે એટલો પુરુષાર્થ કરીએ, સાહેબ આ અમારું કર્મ કઈ આજકાલના છે? અમારો વિભાવ કઈ આજકાલનો છે? આ કેવી રીતે જાય? સમાધાન છે. જો ભાઈ કોટી વર્ષનું સ્વપ્ન હોય તો પણ એને સમય જતા વાર લાગશે નહીં. એમ તારો વિભાવ અનાદિકાળનો હોય જગત પ્રત્યેનો, કાચી મિનિટમાં જ્ઞાન થયું એનું પહેલું પરિણામ, જ્ઞાનનું ફળ વિરતિ છે, વૈરાગ્ય છે. અમારે ત્યાં બેટાનો જન્મ થયો, એને શું કર્યું? આખો કુટુંબ ખાઈ ગયો, આખું કુટુંબ ખાઈ ગયો. એટલે મોહરૂપી અમે જે બંધાયેલા હતા કુટુંબની અંદર, એ વૈરાગ્ય રૂપી બેટાનો જન્મ થયો, આખું કુટુંબ અમારું સમાપ્ત થયું. કેટલી જબરજસ્ત ભૂમિકા મૂકે છે કે અનાદિકાળનો વિભાવ જેવો જાગૃત થશો એટલે જતા વાર નહીં લાગે, એ વાત મૂકે છે. જ્ઞાન થયા પછી વિભાવ રહેતો નથી, કારણ કે વૃત્તિઓ જે છે એ સમાપ્ત થાય છે. અહીંયા જે કેવળ જ્ઞાનનું પરિણામ કીધું કે વૃત્તિ વયે નિજભાવ, આ વૃત્તિઓ સમાપ્ત થાય છે. વૃત્તિઓ જો પરભાવમાં જાય તો વિભાવ થાય, રાગ થાય, દ્વેષ થાય, કંઈ ને કંઈ પ્રકારના વિભાવ અનંત પ્રકારનો છે એવો થાય, કંઈ ને કંઈ પ્રકારનો. પણ વૃત્તિઓને જો સમાવી દેવામાં આવે એટલે કે જે જ્ઞાન થાય એટલે વૃત્તિઓ ઉઠે જ નહીં, અથવા તો ઉઠતી વૃત્તિઓ પોતામાં જ સમાવિષ્ટ થઈ જાય. આ આખી વાત સરસ રીતે કરી છે અને એમાં ગૌતમ અને કેસી સ્વામીનો સંવાદ બહુ જબરજસ્ત આગમમાં આવે છે. અને કેસી સ્વામી પણ પાર્શ્વનાથના ગણધર છે, ગૌતમ ભગવાન વીરના ગૌતમ એના ગણધર છે. એણે કહ્યું કેસી સ્વામીને કે અમારી આ બધી અમારી આજુબાજુ તૃષ્ણા વાસના વૃત્તિઓ એની બધી વેલીઓ વીંટળાયેલી હતી, પણ અમારા ગુરુના જ્ઞાન થકી અમે મુક્ત થઈ ગયા છીએ, માટે ખૂબ આ રીતે પ્રસન્નતાપૂર્વક અમારા સંયમમાં અમે છીએ. વેલીડીનો સ્વભાવ બસ સરસ આપ્યો કે વેલીડી ઝાડથી જ ઉપર ચડે અને પેલું કામ શું કરે, ઝાડને ઠાકે. એમ વૃત્તિઓ આપણામાંથી જ ઉઠે અને આપણા સ્વભાવને આપણા સ્વરૂપને ઠાકે, માટે પહેલા વહેલા કામ કરવાનું હોય તો આ વૃત્તિઓનો નાશ કરો. વૃત્તિ વહે એની જે ભાવમાં થયો અકર્તા ત્યાં એકવાર વૃત્તિઓને શાંત કરતા આવડે. દ્વાદસાંગીના સારમાં કૃપાળુદેવે એક જવાબ આપ્યો છે ઉપદેશ છાયામાં. શિષ્ય પૂછે છે કે સાહેબ આ બધી માથાકોટ મૂકો, આ દ્વાદસાંગીનું તત્વજ્ઞાન અમે કેદી વાંચીને કેદી પચાવીએ, શું કરવું, કોઈ એવો ઉપાય આપો. અને ત્યારે ગુરુ કહે છે કે લ્યો તમને દ્વાદસાંગીનો સરળ ઉપાય આપીએ છીએ, વૃત્તિઓને શાંત કરવી. જ્યારે જ્યારે વૃત્તિઓ પરમાં ઉઠે, પર તરફ ઉઠે, પર સંબંધી ઉઠે, ત્યારે એને શાંત કરો. એ વૃત્તિઓ રાગની હોય, દ્વેષની હોય, કસાયિક હોય, નો કસાયિક હોય, ક્લેશની હોય, સંકલેશની હોય, વૃત્તિઓને સમાવો. અને એને માટે જાગતા રહ્યો, જ્ઞાન ચોકીદાર જેવો છે, વોચમેન છે, ગમે તે આવશે તેને પ્રવેશ નહીં આપે. કોનું કામ છે, ક્યાં જવું છે, કઈ રૂમમાં જવું, અને જરૂર પડશે તો એને ફોન કરીને પૂછશે કે તમને મળવા માગે છે, બોલો એલાવ કરું. એમ એને ઉજાગર અવસ્થા, ઉજાગર અવસ્થા, ચોકીદાર હંમેશા જાગતો હોય, ઘરના બધાય સૂતા હોય અને ઘરના સરસ રીતે નીંદર ક્યારે કરી શકે, ચોકીદાર જાગતો હોય. સોસાયટી આખી શાંતિથી સૂવે, જેનો ચોકીદાર સરસ હોય એની સોસાયટીએ જાગવાની જરૂર નથી, પણ જેના ચોકીદારને રાત્રે સપના આવતા હોય તો એને પહેલા દૂર કરવો જોઈએ. સરસ વાત કરી છે, ગાથા એક જ હતી પણ અવસ્થા જો સમજી લેવામાં આવે અને જ્ઞાનની તાકાત, જ્ઞાનનો અર્થ, જ્ઞાનની પરિભાષા કે જ્ઞાન એ જાગૃતિનો પર્યાય છે. જાગૃતિ હોય તો કોઈ પણ પ્રકારનું, જેમ જીવ સ્વ પર પ્રકાશક છે, એમ કોઈ પણ પ્રકારનું બહારનું તત્વ અંદર દાખલ થાય નહીં, હોય તો રહી શકે નહીં વિશેષ અવસરે.